पुरुष शब्द बोलते स्टैंड्स ऑन द टॉप, शब्दों बहु नाना छे. स्टैंड्स ऑन द टॉप, टॉप एटले शू, दिस इज अवर टॉप. आनी ऊपर ए असीम चेतना, प्रकाशमय चेतना, ते निष्पन्द चेतना ऊपर उभी छे होय छे. अत्यतिष्ठत दशांगुलम, आ मस्तकना दिस टॉप, एना ऊपर दस आंगल ऊपर ए असीम चेतना स्थिर छे. त्यांथी दिव्य बळो वर्षाव करीने ब्रह्मरंध्र मार्फत અંદર પ્રવેશીને હૃદયમાંના ચૈત્ય પુરુષને પોષણ આપતો હોય છે. આ સાચો અભિષેક છે આપણા શિવલિંગ ઉપર. આપણું શિવલિંગ, આપણું જ્યોતિર્લિંગ એ અંદર છે. જ્યોત કલિકાવત એનું વર્ણન છે. આ જ્યોતિર્લિંગ છે, આપણું અંદર છે. અને ઉપર અસીમ અક્ષર પુરુષ કે છે ને, અસીમ ચેતના છે, એમાંથી પરમ પ્રભુની કરુણા વર્ષીને આ શિવલિંગ ઉપર, આ જ્યોતિર્લિંગ ઉપર સતત વર્ષાઓ કરી રહી હોય છે. અને સાધક આની અનુભૂતિ કેવી રીતે કરતો હોય છે? એને એ પરમ ચેતના દેખાતી નથી, ગ્લાઇડ સુપ્રીમ દેખાતો નથી, એને બ્રહ્મરંધ્ર દેખાતું નથી. દેખાય છે ઉર્ધ્વ, બહુ ઉચ્ચ અવસ્થામાં દેખાવા લાગે છે. સર્વસામાન્ય સાધકને એમ લાગે છે કે કાંઈક આનંદ મારામાં પ્રવેશી રહ્યો છે. એક દિવ્ય આનંદ, ઘનીભૂત આનંદ. શરીર ધ્રુજવા માંડે છે, સુખદ કંપનો જાગે છે. કંપનો જાગતા હોય છે પણ એટલા સુખદ લાગે છે, એટલા આમ લાગે છે કે આ બસ આ સતત આ થતું રહે, આ થતું રહે, બીજું કઈ નહીં. એવા સુખદ કંપનો જાગવા લાગે છે. શરીર ધ્રુજતું હોય છે અને ભાવ વિભોર અવસ્થામાં સાધક પોતાની સાધનામાં મગ્ન હોય છે. ગોડહેડ સ્ટેન્ડ્સ બિહાઇન્ડ, એ વખતે શું થાય છે? ગોડહેડ સ્ટેન્ડ્સ બિહાઇન્ડ, જેને તમે આરાધતા હો છો એ પ્રભુનું સ્વરૂપ છે, પરમ પ્રભુનું સ્વરૂપ છે. તે એ સ્વરૂપ પાછળ આવીને સૂક્ષ્મ પાર્થિવમાં હાજરા હજૂર હોય છે. તેની હાજરી તમે અનુભવો છો. આંખોથી જોઈ શકતા નથી પણ મનોમન એનો ચૈત્ય પુરુષ અનુભવતો હોય છે કે ના, મારી માં હાજર છે, જગન માતા હાજર છે, હાજરા હજૂર છે. ધ ગોડ હેડ સ્ટેન્ડ્સ બિહાઇન્ડ ધ બ્રુટ મશીન, જેને આપણે બ્રુટ મશીન તમોગ્રસ્ત શરીર માને છે, એની પાછળ આ પરમ ચેતના આવીને ઉભી હોય છે. ધીસ ટ્રુથ બ્રોકન એ ટ્રાઇમ્પ ઓફ ફાયર, આ સત્ય અચાનક પ્રકટ થાય છે સાધક સામે આવે. અને એ ટ્રાઇમ્પ ઓફ ફાયર, એ હૃદયમાનનું જે ફાયર છે, ચૈત્ય પુરુષ છે, જે જ્વાલા છે, દિવ્ય જ્વાલા, એ અચાનક વિજયી થઈ જાય છે. યશોગાન શરૂ થાય છે, એનું વિજયોત્સવ મંડાય છે. અને આવું જ્યારે સાવિત્રીમાં થાય છે ત્યારે સાવિત્રી અનુભવે છે પોતાની અનુભૂતિ. ફિઝિકલમાં પણ હવે અનુભવે છે, અત્યાર સુધી નહોતી અનુભવતી. અત્યાર સુધી એમ લાગતું હતું કે હું અંદર છું અને આ બહારનો મુકોટો નિર્બળ છે, પ્રકટ કરી શકતો નથી. પણ હવે અનુભૂતિ છે, ધ ગ્રેટ વર્લ્ડ મધર નાઉ ઇન હર અરોઝ, એ જગન માતા હવે પ્રત્યક્ષ આ શરીરમાં હાજરા હજૂર થયેલી છે. બધી તૈયારી થઈ ગઈ છે. હવે સત્યવાન કરોડ થતા જ સાવિત્રી જંગલમાં જવાની છે, સત્યવાનનું મૃત્યુ થવાનું છે. પણ શ્રી અરવિંદ પોતે પ્રસંગ બદલે છે અને ફ્લેશબેકથી દર્શાવે છે કે સાવિત્રીના પિતા અશ્વપતિ પોતાની સાધના કેવી રીતે કરી રહ્યા છે. ત્યાંથી પ્રસંગ ફરીવાર શરૂ થાય છે. અશ્વપતિ સાધના કરે છે, બધા દર્શનો કરે છે, સૂક્ષ્મ જગતોનો અનુભવ લે છે, અંતે જગન્માતાના ચરણે ઢળી પડે છે. જગન્માતાના કહે છે, હે જગન્માતા, તારે મારા માટે, આ જગત માટે તારે પધારવું જ પડશે, અને જગન્માતા આશ્વાસન આપે છે કે બેટા હું જરૂર તારા પેટે ઉતરીશ. ત્યાં સુધીનો પ્રસંગ આવે છે, પછી અચાનક પાછો પ્રસંગ બદલાય છે. સાવિત્રી સવારે ઉઠે છે, સત્યવાન સાથે જંગલમાં જાય છે. આ કથાનક આમ આગળ વધે છે. આપણે હવે અશ્વપતિ તરફ વળી રહ્યા છીએ. અશ્વપતિ બાબતમાં શ્રી અરવિંદની એક વિશિષ્ટ કલ્પના છે કે અશ્વપતિ શું છે. શ્રી અરવિંદ કહે છે કે અશ્વપતિની જે સાધના છે એ ત્રણ તબક્કામાં આગળ વધે છે. જે પેરેગ્રાફ છે એમણે 1946માં પોતાના શિષ્ય દિલીપ કુમાર રોયને જ પત્રમાં લખેલું છે. તેઓ કહે છે અશ્વપતિ ઇઝ યોગ ફોલ્સ ઇન ટુ 3 પાર્ટ્સ. ફર્સ્ટ, હી ઇઝ એચિવિંગ હિઝ ઓન સ્પિરિચ્યુઅલ સેલ્ફ ફુલફિલમેન્ટ એઝ ધ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ધીસ ઇઝ ડિસ્ક્રાઇબ્ડ એઝ ધ યોગ ઓફ ધ કિંગ. શ્રી અરવિંદ કહે છે કે અશ્વપતિ ત્રણ તબક્કાથી સાધના કરે છે. પહેલો તબક્કો એ છે હી ઇઝ એચિવિંગ હિઝ ઓન સ્પિરિચ્યુઅલ ફુલફિલમેન્ટ, પોતાની આધ્યાત્મિક પ્રગતિ કરીને અંત સ્થિતિ સુધી લાવે છે પોતાની એઝ ધ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ધીસ ઇઝ ડિસ્ક્રાઇબ્ડ એઝ ધ યોગ ઓફ કિંગ. યોગ ઓફ કિંગ ના પ્રકરણમાં ફક્ત એની વ્યક્તિગત આધ્યાત્મિક પ્રગતિ કેવી રીતે થઈ પહેલા તબક્કાની એનું વર્ણન કરે છે. નેક્સ્ટ, હી મેક્સ ધ એસેન્ટ એઝ અ ટિપિકલ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધ રેસ ટુ વિન ધ પોસિબિલિટી ઓફ ડિસ્કવરી એન્ડ પોઝેશન ઓફ ઓલ ધ પ્લેન્સ ઓફ કોન્શિયસનેસ એન્ડ ધીસ ઇઝ ડિસ્ક્રાઇબ્ડ ઇન ધ સેકન્ડ બુક. એ કહે છે તે પછી અશ્વપતિનો નવો તબક્કો શરૂ થાય છે. હવે એની સાધના વ્યક્તિગત નથી પણ માનવ જાતિના એક પ્રતિનિધિ તરીકે એ સાધના શરૂ કરે છે, માનવ જાતના પ્રતિનિધિ તરીકે. અને એમાં આ માનવ જાતિ શા માટે નિર્માણ થઈ, એ કેવી રીતે ઉત્ક્રાંતિ કરવાની છે, એનો સાક્ષાત્કાર કરવા માટે જે ચેતનાના વિશિષ્ટ તબક્કાઓ છે, વિવિધ લોકો છે, ભૂર ભવ સ્વર મહર ધન તપ અને સત્ય સુધીના આ ચેતનાના બધા લોકોમાં બધા કક્ષાઓમાં એ પોતે ફરી વળે છે અને ત્યાંના અનુભવ લેતા લેતા સ્પષ્ટ જાણી લે છે કે આ પ્રમાણે માનવની પ્રગતિ થવાની છે. એ બીજો તબક્કો છે. બટ ધીસ ટુ ઇઝ એઝ યટ ઓનલી એન ઇન્ડિવિજ્યુઅલ વિક્ટરી. પણ આ ખરેખર આધ્યાત્મિક પ્રગતિ વ્યક્તિગત છે, એમાં હજી ઉત્ક્રાંતિની કોઈ મદદ મળી નથી રહી, એટલે વ્યક્તિગત છે. હવે ત્રીજો અને અંતિમ તબક્કો આવે છે. એ કહે છે ફાઇનલી હી એસ્પાયર્સ નો લોંગર ફોર હિમસેલ્ફ. હવે પોતાની માટે કઈ મેળવવાની એની ઈચ્છા જ રહી નથી, આત્મસંતુષ્ટ થઈ ગયો છે, આત્મકામ થઈ ગયો છે. બટ ફોર ઓલ, સમસ્ત પ્રાણી માત્ર માટે હવે એ ઝંકી રહ્યો છે, સંપૂર્ણ બ્રહ્માંડ માટે, સંપૂર્ણ વિશ્વ માટે એ ઝંકી રહ્યો છે. ફોર યુનિવર્સલ રિયલાઇઝેશન, કે એક વૈશ્વિક સાક્ષાત્કાર થાય બધાને જ. એટલું જ નહીં, વૈશ્વિક સાક્ષાત્કાર બધાને થાય અને આગળ એન્ડ ન્યુ ક્રિએશન, અને એક નવું જગત આવિર્ભાવ પામે, એક દિવ્ય જગત અહીં આવિર્ભાવ પામે આ મર્ત્ય લોકમાં, આ પૃથ્વી તલે, આ ધરાતલે. એના માટેની સાધના શરૂ થાય છે. દેટ ઇઝ ડિસ્ક્રાઇબ્ડ ઇન ધ બુક ઓફ ધ ડિવાઇન મધર. ડિવાઇન મધર આ પ્રકરણમાં આ અંતિમ તબક્કાનું વર્ણન કરેલું છે. તો આ પ્રકારે અશ્વપતિના ત્રણ તબક્કા છે સાધનાના. એક વ્યક્તિગત તરીકે વ્યક્તિગત પૂર્ણતા લાવે છે, પછી માનવ જાતિનું ભવિષ્ય છે તવ્ય શું છે એ સમજવા માટે, માનવ જાતિ કેવી રીતે ઉત્ક્રાંત થશે એ જોવા માટે બધા લોકોનો પ્રવાસ કરે છે, બધી ચેતનાના સ્તરોનો તપાસ કરે, અનુભવ કરે છે. અને અંતે એને લાગે છે મધર પાસેથી વરદાન લઈને કે જગન્માતા, તું આવીને જ આ જે મર્ત્ય જગત છે એમાં કંઈ નવો ચેન્જ નહીં લાવે, નવું કંઈ સર્જન નહીં કરે, દિવ્ય ચેતના નહીં લાવે, દિવ્ય આત્માઓ નહીં પ્રકટ થાય ત્યાં સુધી હવે ઉત્ક્રાંતિનો આગળનો ટપ્પો, આગળનો તબક્કો આ મેળવવો શક્ય નથી. માટે નવસર્જનની ઝંકના કરે છે. આ અશ્વપતિના પાત્ર દ્વારા શ્રી અરવિંદ ઝંકી રહ્યા છે. અશ્વપતિનું પાત્ર તો મોહરા તરીકે છે. શ્રી અરવિંદની સાધનાના તબક્કા છે કે ધીમે ધીમે, પહેલા જો પેલા વ્યક્તિગત સાધના યોગી તરીકે કરતા હતા વડોદરામાં, તે પછી એમ લાગ્યું એમને કે નહીં, મારે એવી યોગિક શક્તિઓ મેળવવી જોઈએ કે જેથી આ રાષ્ટ્રને હું સ્વતંત્ર કરું, રાષ્ટ્રનો ઉદ્ધાર કરું, આ ભારતીય લોકોનો ઉદ્ધાર કરું. એ બીજા તબક્કામાં પ્રવેશે છે. ફોર એ જ રિપ્રિન્ટિટિવ ઓફ ધ ઇન્ડિયન પ્રેસ. અને અંતે પોન્ડિચેરીમાં જાય છે ત્યારે હવે આ ભારતીય રાજ્ય અને એ પણ પાછળ રહી જાય છે. એક વૈશ્વિક દર્શન એમના સામે ખુલે છે. અને હવે કહે છે, સંપૂર્ણ વિશ્વ માટે, બ્રહ્માંડ માટે હવે મારે સાધના કરવાની છે. એક વૈશ્વિક નવું સર્જન કરવાનું છે. મારે અતિમનસ તેજને નીચે અવતરણ કરવાનું છે, એ દિવ્ય તેજનું અવતરણ કરવાનું છે. અને એને આ શરીરમાં દાખલ કાયમ માટે કરી દેવાનું છે, જેથી આ શરીરમાં યથાયોગ્ય બદલ થાય અને પરમ પ્રભુ આ શરીર મારફત પ્રકટ થઈ શકે. આ અંતિમ એનો ઉદ્દેશ હોય છે. અશ્વપતિ મારફત શ્રી અરવિંદ હવે પોતાની જ અનુભૂતિઓ વર્ણન કરી રહ્યા છે. અશ્વપતિનો પોતાની સાધનામાં એ શું કરી રહ્યા હતા એનું વર્ણન હવે શરૂ થાય છે. ખરેખર આમાં બહુ છૂટું છવાયું વર્ણન છે, તૂટક વર્ણન છે. જેમ તમે ચંડીપાઠમાં જોયું હશે, રાજા સુરત અને વૈશ્ય સુમતિ બંનેના નામો આવે છે, પણ એ કઈ પ્રકારની સાધના કરતા હતા એનો ઉલ્લેખ ચંડીપાઠમાં ક્યાંય નથી. એનો ઉલ્લેખ છે દેવી ભાગવતમાં છે. કયા પ્રકારની શ્રીચક્રની પૂજા કરીને એ કેવી રીતે સાધના કરતા એનું સમસ્ત વર્ણન દેવી ભાગવતમાં કરેલું છે. અહીંયા કોઈ ઉલ્લેખ નથી. એવું એ થાય છે કે અશ્વપતિનો થોડા છૂટા છવાયા એવા સંદર્ભો આવતા જાય છે. આમાં આવે છે વ્યક્તિગત તરીકે શું કરે છે એના થોડા આપણે અમુક એ રીતે જયારે આ પરિચ્છેદ વાંચીને પછી વાંચવા શરૂ કરો છો ને, તો આપણને મિનિંગ પકડાય છે. એના શ્રી અરવિંદનું શું કેવું છે એ આપણને શબ્દો પકડાય છે, અને તબક્કો પણ જણાય છે આપણને. એમને વાંચી જોઈએ તો એમ લાગે છે અશ્વપતિ બસ અનુભવ કરતો જાય છે, પણ અંતે શું એવું થઈ જાય છે. તેથી આ તબક્કા વાર સમજતા જઈએ અશ્વપતિની પ્રગતિ કેમ થવાની છે. આપણે શા માટે સમજવાની છે કે આપણી પ્રગતિ પણ આ જ માર્ગે થવાની છે. આજે આપણે વ્યક્તિગત સાધના કરતા હોય, વ્યક્તિગત આધ્યાત્મિક ઉત્થાન માટે આપણે પ્રયત્ન કરતા હોય, સાધના કરતા હોય, પણ તે પછી એક તબક્કો શરૂ થાય છે કે આપણે આપણી સાધનામાં મગ્ન હોવા છતાં પણ આપણા અરખે પડખે જે પણ સાધકો હોય છે તેને અંદરથી આપણે સહારો આપતા હોઈએ છીએ. ત્યારે એક માનવ જાતિનું કાર્ય કરતા હોય કરુણા એનાથી વહેવા માંડે છે. ક્યાંક એને લાગે છે કે અમુક વ્યક્તિને સાધનામાં કંઈ પ્રોબ્લેમ છે, સ્થગિતતા આવી ગઈ છે, તો એના અજાણ એ વ્યક્તિને કહેતો પણ નથી, અંદરથી આંતરિક ચેતના મોકલીને એને ધીમેથી જાગૃત કરે છે, યોગ્ય માર્ગે મૂકી દે છે. બંને વ્યક્તિ વચ્ચે કોઈ ઓળખાણ ન હોય, કોઈ પહેચાન ન હોય, કોઈ શાબ્દિક વ્યવહાર ન હોય, છતાં પણ આ કાર્ય થતું હોય છે. આ તો એવું છે કે ડેમ ભરાયેલો હોય તો કૂવામાં આપોઆપ જ પાણી આવવા લાગે છે. પાણીનું તળ, કૂવાનું તળ સાદું થઈ જાય છે પોતાને મળે. એમ પોતાનો ડેમ ફૂલ રાખો, આસપાસના સાધકોના કૂવા પોતાની મળે ભરવા માંડશે. એના માટે ભાવાવેશથી આવેશથી ઉદ્ધાર કરવા જવાની જરૂર નથી. બસ પોતાનો ડેમ છલોછલ ભરી રાખો. અછત લાગે, ઉનાળો દેખાય તો સાધના તીવ્ર કરી નાખો અને ડેમને પાછો છલોછલ ભરી રાખો. છલોછલ ભરી રાખવું એ જ આપણી સાધના છે. બાકી તો પરમપ્રભુ જ નિર્ણય લે છે કે આ ડેમમાંથી કોને પાણી પૂરું પાડવું. એ તો એનો નિર્ણય છે, આપણે નથી એના સાથે સંબંધ. પરમપ્રભુ જેને જે પ્રમાણે કરવું હશે પરમપ્રભુને એ પ્રમાણે ઉપયોગ કરશે. આપણે તો આપણું હૃદય કમળ, આપણું હૃદય ગુહા, આપણું સ્વરૂપ એ છલોછલ દિવ્ય પ્રેમથી, દિવ્ય ચેતનાથી રોજે રોજ છલોછલ ભરવું પડશે. જેમ રામકૃષ્ણના ગુરુ કહેતા કે ભાઈ રોજે રોજ સાધન, મને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો છે, વેદાંતનો સાક્ષાત્કાર થઈ ગયો છે, પણ પછી અમે રામ એક શિષ્ય પૂછેલું એમને તોતાપુરીને કે ભાઈ રોજ રોજ શા માટે સાધના કરો છો? તો ભાઈ મારે રોજ લોટો ઉટકવો પડે ભાઈ, નહીં તો લોટો ખાવો પડી જાય છે. રોજ મારે લોટો કામવાનો લોટો છે કટાઈ જાય કે ઉટકવો પડે છે. રોજે રોજ સાધના કરવી પડે છે, કરવી જ પડે છે, કરવી જરૂરી છે. ગીતામાં કહ્યું એમ પોતાના માટે તો છે જ, પણ પોતે જો સાધના કરશું તો અન્યની એમાંથી પ્રેરણા મળશે કે ના લોક સંગ્રહ પણ થશે, એમાંથી લોકોને પણ પ્રેરણા મળશે. એટલે શાંત રીતે પોતાની સાધના કરતા રહેવું એ હેતુ છે. અને અંતે પછી આ પ્રમાણે પોતાની આસપાસના ભક્તોને સાધકોની મદદ કર્યા પછી અંતે પરમ પ્રભુનું જ્યારે તેડું આવે છે ત્યારે પછી સંપૂર્ણ વિશ્વ માટે એક મંગલમય ભાવના એમાં નિર્માણ થતી હોય છે કે સર્વે સુખેન સંતુ, સર્વે સંતુ નિરામયા, એક 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 તૃપ્તિનો ભાવ જશે. બધું મંગલમય બનો, મંગલમય બનો, મંગલમય નો આ શુભ ભાવનાઓ હોય છે તે સંપૂર્ણ વિશ્વ માટે કામ કરતી હોય છે. અંતે આપણામાં પણ આ તબક્કા છે, એ તબક્કા આપણે સમજી લેવાની જરૂર છે. અશ્વપતિ વ્યક્તિગત સાધના કરી રહ્યા છે, એમની જે અનુભૂતિ આવે છે એ શું છે પોતે અશ્વપતિનું વર્ણન કરતા શ્રી અરવિંદ જણાવે છે, હિઝ વોઝ સ્પીટ ધેટ સ્ટુક ફ્રોમ લાર્જર સ્પેર્સ ઇન ટુ અવર પ્રોવિન્સ ઓફ એફિમિરલ સાઇટ. એ કહે છે અશ્વપતિ સર્વસામાન્ય વ્યક્તિ નહોતા જ. અરે જેન્યા પેટે જગન્માતા જન્મવાના છે એ સર્વસામાન્ય વ્યક્તિ હોઈ શકે જ નહીં. કોણ હતા? હી વોઝ અ સ્પિરિટ ધેટ સ્ટુપ ફ્રોમ લાર્જર સ્પેર્સ. ગયા જન્મમાં એને એટલી ઉર્ધ્વમાની સ્થાપના કરી હતી કે ઉર્ધ્વ ચેતનામાં સ્થિર થઈ ગયેલા, અને છતાં પણ મેં જેમ કહ્યું એમ જગન્માતાને કહે છે મમ્મી એક ને એક હું હમણાં આવું છું, પાછો અહીંયા નર્કલોકમાં આવે છે, રમવા આવી પહોંચે છે. એમ હિઝ વોઝ અ સ્પિરિટ ધેટ સ્ટુપ, ત્યાંથી સરકી પડ્યા, નીચે આવી ગયા આ મર્ત્ય લોકમાં. ફ્રોમ લાર્જર સ્પેર્સ ઇન ટુ અવર પ્રોવિન્સ, આપણા ભૌતિક જગતમાં આવી ગયા. ઓફ એફિમેરલ સાઇટ, જે આપણે ભૌતિક રીતે જોઈ શકીએ છીએ એવા ભૌતિક જગતમાં એમણે દેહ ધારણ કર્યો. પણ કેવા હતા અંદરથી? એ કોલોનિસ્ટ ફ્રોમ ઇમોર્ટેલિટી. બહુ શબ્દો પરફેક્ટ વાપર્યા છે શ્રી અરવિંદ. કોલોનિસ્ટ ફ્રોમ ઇમોર્ટેલિટી. કોલોની એટલે શું ખબર છે? આપણે અહીંની કોલોની નહીં, રાજકોટની કોલોનીની વાત નથી કરતો હું. જ્યારે આપણા વિશ્વમાં રાજ્યો સામ્રાજ્ય હતા ત્યારે કોઈ પણ આજે આજેનો પ્રદેશ કેપ્ચર કરીને એના પર જેવો રાજ્ય કરતા ત્યાં પોતાની કોલોની સ્થાપન કરતા. જેમ ભારતમાં ફ્રેન્ચ લોકોની પોન્ડિચેરી કોલોની હતી, પોર્ટુગીઝ લોકોની દીવ દમણ ગોવા કોલોની હતી, એ પ્રકારે કે આજુબાજુનો પ્રદેશ તો જુદા લોકો રાજ્ય કરે છે, વચમાં જ ક્યાંક એક અમુક એરિયા કેપ્ચર કરીને બેસી ગયા હોય છે એને કોલોની કહેવાય છે. એ અર્થમાં કોલોની છે. એ કોલોનિસ્ટ એવા કોલોનીમાં રહેનારા છે અશ્વપતિ. એ કોલોનિસ્ટ ફ્રોમ ઇમોર્ટેલિટી. પરમ પ્રભુ આ સંપૂર્ણ જગતને દિવ્ય કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, પણ હજી ક્યાંક ચાન્સ નથી મળતો એનું દિવ્યતા નિર્માણ કરવાનો. ક્યાંક એને એક નાની એવી કોલોની સ્થાપન કરી છે અશ્વપતિ રૂપે. ક્યાંક જવલ્લેજ સહસ્ત્રેશુ કશ્ચિત, એ જવલ્લેજ ઘટના છે આ. એ કોલોનિસ્ટ ફ્રોમ ઇમોર્ટેલિટી, એ અમર પ્રદેશમાંથી એ જીવાત્મા આવેલો છે અને પોતે એકલો એકલો સાધના કરી રહ્યો છે. આસપાસના લોકોમાં એ ચેતના નથી એમ કહેવું છે એમને. બીજા સર્વસામાન્ય ચેતના છે. આપણે જોઈએ છીએ કે જ્યારે સાવિત્રી પોતે સત્યવાનનું વર્ણન કરે છે તો અશ્વપતિ તો મૂક છે. અશ્વપતિ સમજે છે કે સાવિત્રી તો જગદંબા છે, એ પોતાની ઈચ્છા પ્રમાણે જ કરવાના છે. લેટ મી કીપ મમ, પોતે કઈ બોલતા નથી, નો કોમેન્ટ્રી. પણ એમની માતા રડી રડીને ગાંડી થઈ જાય છે, મારી દીકરીની શું છે, મારી દીકરી આવી એ તમે કેવા છો, પોતાની પેટની દીકરીને કૂવામાં નાખી રહ્યા છો. આ આ માતાનો વિલાપ છે, ઉત્પાત છે માતાનો. પણ અહીં શું છે કે એ લોકોમાં અહીં ચેતના નથી અને છતાં પણ એમના સાથે સંસાર કરી રહ્યા છે. અશ્વપતિ એમ ના બાળકો, બીજા કઈ બાળકો હશે, સગા સંબંધીઓ હશે, એ કોઈ આવી ચેતનાના હોતા નથી. ખૂબ જ ભૌતિક ચેતનાના સર્વસામાન્ય લોકો વચ્ચે આ વ્યક્તિ પોતાની સાધના કરતો હોય છે, કોલોનિસ્ટ હોય છે. વચમાં જેમ રણમાં ઓએસિસ હોય ને, અરબસ્તાના રણમાં ક્યાંક મીઠી મીઠા જળનો વીરડી હોય છે, એવા પ્રકારે આ વ્યક્તિ હોય છે કે આજુબાજુ કોઈને મેં તો હિરણ્ય કશ્યપના ઘરે પ્રહલાદ જન્મે શા માટે, એવો તો કોલોનિસ્ટ. તેના માટે તમે જોશો વિપરીત પરિસ્થિતિમાં જ દિવ્ય આત્માઓ જન્મે છે. વિપરીત પરિસ્થિતિમાં એવા બહુ ઓછા ભાગ્યવાન હોય છે કે જેની બધી અનુકૂળ પરિસ્થિતિ છે અને સાધના કરી રહ્યા છે. બાકી વિપરીત પરિસ્થિતિમાં કે ભગવાન શ્રીકૃષ્ણ જેવા પૂર્ણાવતારને પણ ક્યાં જન્મ લેવો પડ્યો? કેદખાનામાં, માતા પિતા કેદમાં, બેડીઓથી જકડાયેલા એવા ઠેકાણે મોટા થવું પડે. ગોપ ગોપીઓમાં જે ફક્ત ગાયો ચરાવતા હતા, રમતા હતા, આનંદ કરતા હતા, એવામાં હતી એમાં ગોપીઓ પણ હતી અમુક રાધા જેવી, પણ આફ્ટર ઓલ દી આર કોલોનિસ્ટ. એકલો અટૂલો જવું છે, એકલો જાણે રે. આ પંથ એકલાનો પંથ છે. તમે જેમ આપણે જે પ્રયત્ન કરશું એમ કે મારા સાથે બે ચાર સંગાતિ આવે અને કાફલોનો કાફલો આગળ પ્રવેશ કરે, પ્રવાસ કરે, તો શક્ય નથી. કોઈની વાટ જોવાની નથી. એકલા અટૂલા આપણે અહીંયા પ્રયત્ન કરવાનો છે. એફિલિટેડ ટુ કોસ્મિક સ્પેસ એન્ડ ટાઈમ એન્ડ પેઇન હિયર ગોડ્સ ડેથ ટુ અર્થ એન્ડ મેન. એફિલિએટેડ, પોતે જોડાયેલો છે. જેમ યુનિવર્સિટી સાથે કોલેજો એફિલિએટેડ હોય છે ને, એ રીતે જોડાયેલ છે આ. એફિલિએટેડ ટુ કોસ્મિક સ્પેસ એન્ડ ટાઈમ. કોસ્મિક સ્પેસ એન્ડ ટાઈમ આના પાછળ એક યોગી અર્થ છે. એટલે કે જ્યારે અસીમ ચેતનાનો અનુભવ આપણને આવે છે, એક વિશાળ ચેતના, નિષ્પન્ન ચેતના, પ્રકાશમય ચેતના, ભક્ત જેમાં કોઈ હલચલ નથી, અચલમ પ્રતિષ્ઠમ, એ પ્રકારની જેને અનુભૂતિ યોગીને આવતી હોય છે, સાધકને આવતી હોય છે, એ વખતે એક વિશાળતાની અનુભૂતિ પણ એને આવતી હોય છે. એક વિશાળતાની અનુભૂતિ આવે છે અને એક સનાતન કાળની. આપણો કાળ છે એ સનાતન કાળ નથી. આપણે જે કાળ છે વિભાજિત કાળ છે, એમાં ભૂતકાળ છે, ભવિષ્ય કાળ છે અને વચમાં વર્તમાન કાળ છે. પણ યોગીની ચેતના એ સનાતન કાળમાં જીવતી હોય છે. સમય ઓછો છે એટલે આવતીકાલે હું સ્પષ્ટ કરીશ. પાછાને રિલેટિવિટી થિયરી પ્રમાણે સનાતન કાળનો અર્થ શું છે એ દાખલા તરીકે એક ઉદાહરણ આપી જ દઉં કે એક ટેકડી પાસે નીચે વ્યક્તિ એક ઊભી છે. તળેટીમાં એક ટેકડીના ઉપર ઊભો છે એક વ્યક્તિ, અને ત્યાંથી એક માર્ગ પસાર થાય છે. એક ગાડું આવી રહ્યું છે આગેથી. ઉપરની વ્યક્તિ પૂછે છે, ભાઈ તને ગાડું દેખાય છે? તો કે ના, મને નથી દેખાતું. એટલે ગાડું દેખાવાની ઘટના એના માટે ભવિષ્યકાળની ઘટના થઈ. નીચેના વ્યક્તિ માટે ભવિષ્યકાળમાં જોવાનો છે ગાડું ને, ઉપરની વ્યક્તિ એને તો વર્તમાન કાળમાં દેખાઈ રહી છે, એને ગાડું દેખાઈ રહ્યું છે. ગાડું પાસે આવે છે, પૂછે છે, ભાઈ તને ગાડું દેખાય છે? તો હા, કે મને ગાડું દેખાવા લાગ્યું, વર્તમાન કાળમાં એ આવી ગયો. ઉપરની વ્યક્તિ તો હજી વર્તમાન કાળમાં છે, એને ગાડું દેખાઈ રહ્યું છે. ગાડું આગળ વધે છે, વળાંક લઈને અદૃશ્ય થઈ જાય છે. નીચેના વ્યક્તિને પૂછે છે, ભાઈ તને ગાડું દેખાય છે? તો કે માની નથી દેખાતું, ભૂતકાળની ઘટના થઈ ગઈ મારા માટે. તો ઉપરનો વ્યક્તિ કહે છે, પણ મને દેખાય છે. મૂળ સિદ્ધાંત એવો છે કે ચેતના જેટલી સંકુચિત બંદિસ્ત, એટલો આપણો સમય પણ સંકુચિત થતો જાય છે. એના વિભાજન પડવા છે કે વર્તમાન કાળ શાર્પ એક લાઈન રહી જાય છે અને આ બાજુ ભૂતકાળ ને આ બાજુ ભવિષ્યકાળ થઈ જાય છે. પણ જેમ જેમ આપણી ચેતના ઉપર ઉર્જો ગતિ કરતી જાય છે, એમ એના માટે સદા વર્તમાન કાળ આવે છે. ભવિષ્યમાં થનારી ઘટના પણ જોઈ શકતો હોય છે યોગીઓ, ભૂતકાળમાં થયેલી ઘટનાઓ પણ જોઈ શકતો હોય છે. એ ત્રિકાળ જ્ઞાની હોય છે, એના માટે બધું વર્તમાન કાળ હોય છે. આવો જે કાળ હોય છે એને કહે છે મહાકાળ. શબ્દો શાસ્ત્રોનો શબ્દ છે આ કાળ અને મહાકાળ. આપણે કાળમાં જન્મીએ છીએ, જીવે છીએ, યોગીઓ મહાકાળમાં જીવે છે. તેથી ભગવાન શંકરનું એક નામ મહાકાળ છે, મહાકાલેશ્વર. એ મહાકાળ છે, સદા વર્તમાનમાં જીવતા હોય છે. એને ભૂત ભવિષ્ય વર્તમાન કાળ બધું આંખો સામે હસ્તામલકવત હોય છે. આત્મા એકાદી વસ્તુ મૂકીને જેમ સ્પષ્ટ જોઈ શકે એમ એને વસ્તુ દેખાતી હોય છે, એ મહાકાળમાં ચેતના જોતી હોય છે. તો આવો જે મહાકાળ જેને સનાતન કાળ કહે છે, ઇટરનલ ટાઈમ, એ ઇટરનલ ટાઈમ અને ઇટરનલ સ્પેસ એવી એક અસીમ ચેતના સાથે એ જોડાઈ ગયેલો છે અશ્વપતિ. આ એવી યોગિક અર્થ છે. એન્ડ પેઇન હિયર ગોડ્સ ડેથ ટુ અર્થ એન્ડ મેન, અને પેઇન એ ચૂકવી રહ્યો છે. હિયર અહીં ગોડ્સ ડેથ, પ્રભુનો ઋણ ચૂકી રહ્યો છે. પ્રભુના બદલે પોતે પ્રભુના પ્રતિનિધિ તરીકે ઋણ ચૂકી રહ્યો છે અહીંયા રહીને. કોના માટે? કોનું ઋણ? ટુ અર્થ એન્ડ મેન. આ પૃથ્વીનું જે ઋણ છે, ખરેખર પ્રભુનું પણ ઋણ છે. આ પૃથ્વીનો ઉદ્ધાર કરવાનો એ પ્રભુનું ઋણ છે. પૃથ્વી આર્ત ભાવનાથી પ્રાર્થના કરેલી છે, પ્રભુને એનો જવાબ આપવાનો છે. પોતે સિલેક્શન કર્યું છે, એનો ઉદ્ધાર કરવાનો છે. આ જે પ્રભુનું ઋણ છે એ આંશિક રીતે પોતે ચૂકવી રહ્યો છે. અહીંયા આ પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. અને આ માનવ જાત છે જેનું ઉત્થાન કરવું છે, જેમાંથી અતિમાનવ નિર્માણ કરવો છે, એના માટે પણ ઋણ પોતે ચૂકવી રહ્યો છે. પોતે પ્રભુ છે પરમ પ્રભુનો, અને અહીંયા ઋણ શાંત રીતે ચૂકવી રહ્યો છે. ક્યાંય એની પહોંચ લેતો નથી. નો સ્ટેમ્પ રિસીટ, શાંત રીતે, કોઈની ખબર નથી, પણ ઋણ ચૂકવી રહ્યો છે. એ ગ્રેટર સનશિપ વોઝ હિઝ ડિવાઇન રાઈટ. આપણે પણ પરમ પ્રભુના પુત્રો જ છીએ, બાળકો જ છીએ, પણ આપણે જાણતા નથી કે આપણે પરમ પ્રભુના બાળકો છીએ. પરંતુ અશ્વપતિ જાણે છે કે હું કોણ છું. અમૃતસ્ય પુત્ર, હું તે અમૃતનો પુત્ર છું. અનુભવું છું, ક્ષણે ક્ષણે અનુભવું છું કે હું પરમ પ્રભુની ચેતના છું, એનો સ્ફુલ્લિંગ છું. એના કરતા જુદો નથી. ધીસ ઇઝ ધ ગ્રેટર સનશિપ. સર્વસામાન્ય માણસની સનશિપ હોય છે એ નાની હોય છે, આની તો સભાન એ રીતે આ સનશિપ છે. ધ ગ્રેટર સનશિપ વોઝ ઇઝ ડિવાઇન રાઈટ. એ કહે છે કે આ તો મારો ડિવાઇન રાઈટ, મારો જન્મ શુદ્ધ હક છે. પરમપ્રભુ હું તારો બાળક છું, એટલે બાળક છું જ. તું મને તારા વારસામાંથી વિન કરીશ તો પણ હું બાતલ નહીં થાઉં. નહીં થાઉં એટલે નહીં થાઉં. હરિ ઓમ.